namo arihantam namo siddhanam namo ayariyanam namo vajayanam namo loye sarvasahum mangalam bhagavan viro mangalam gautamo gani mangalam kunda kundaryo जैनधर्मोऽस्तु मङ्गलम् मोक्षमार्गस्य नेतारम् वेतारम् कर्म भूभृताम् ज्ञातारम् विश्वतत्त्वानाम् वन्दे तद्गुणलब्धये अपने तत्त्वाद सूत्र ग्रंथना आधारे जीवना पांच असाधारण भावनी चर्चा करी रहा छे એમાં આપણે જે પાંચમો પારિણામિક ભાવ એની ચર્ચા લાસ્ટ ટાઈમ કરી હતી. હમણાં જ આપણે પદ્મપ્રદધારી દેવ દ્વારા રચિત નિયમસારજી ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેશીનું પ્રવચન સાંભળ્યું અને નીતિનભાઈનું પણ સ્વાધ્યાય સાંભળ્યું. આપણે એમાં પણ શેની વાત આવી? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ કોના આધારે થાય છે કે પરમ પારિણામિક ભાવના આશ્રયથી એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે. તો આજે જીવના પાંચ અસાધારણ ભાવ છે એમાં આશ્રયભૂત પદાર્થ કયો છે, જ્ઞેયવાળા પદાર્થ જાણવાલાયક ભાવ કયા છે, છોડવાલાયક ભાવ કયા છે, એ બધાની વિશેષ ચર્ચા આજે આપણે કરશું. આજે આપણે બીજું એની પણ વાત કરશું કે કયા ભાવમાં કયા જીવો હોય છે, કેટલા જીવો હોય છે અને એ ભાવની સંખ્યા કેટલી ઓછી વધારે આદિ, એના સિવાય એમનો કાળ આદિ આપણે જોશું અને એમાં આપણે એને જાણીને શું લાભ, આટલો આપણો વિષય છે. આજે આ પાંચ ભાવનો ઉપસંહાર આજે આપણે કરશું. સૌથી પહેલા આપણે સૂત્રપાઠ કરશું શરૂઆતથી. ભૈયા સ્લાઇડ લગા દીજો ઉપર છે. જો પહેલું સૂત્ર, ઔક્ષણિક ક્ષાયકો ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ અદૈક પારિણામિકો છે. જીવના અસાધારણ ભાવ કેટલા છે? પાંચ. કયા કયા છે પાંચ? ઔક્ષણિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, અદૈક ભાવ અને પારિણામિક ભાવ. બરાબર. આગળ એ પાંચે ભાવની એના ભેદ પ્રભેદ કેટલા છે? નેક્સ્ટ સ્લાઇડ લીજે ભૈયા. દ્વિ નવ અષ્ટાદશ એક વિંશતિ ત્રિભેદા યથાક્રમ. એના ભેદ કેટલા છે પાંચ ભાવના? દ્વિ એટલે બે, નવ, અષ્ટાદશ અઢાર, એક વિંશતિ એકવીસ અને ત્રિ ત્રણ ભેદ યથાક્રમ એટલે ક્રમથી આવી રીતના ભેદો છે. બે, નવ, અઢાર, એકવીસ અને ત્રણ. તો ઔક્ષણિક ભાવના કેટલા ભેદ? બે ભેદ. ક્ષાયિક ભાવના નવ ભેદ. પછી ક્ષાયોક્ષમિક ભાવના અઢાર ભેદ. ઔદૈક ભાવના એકવીસ ભેદ અને પારિણામિક ભાવના ત્રણ ભેદ. આગળનું સૂત્ર જોઈએ. હવે સૌથી પહેલા ઔક્ષણિક ભાવ આવ્યો ને ક્રમમાં, તો એની વાત આપણે શરૂ કરીએ છીએ ત્રીજા સૂત્રથી. તો ઔક્ષણિક ભાવના બે ભેદ કયા છે? સમ્યક્ત્વ ચારિત્રે, ઔક્ષણિક સમ્યક્ત્વ અને ઔક્ષણિક ચારિત્ર, એ ઔક્ષણિક ભાવના બે ભેદો છે. આગળ જોઈએ ક્ષાયોક્ષમિક ભાવના, સોરી ક્ષાયિક ભાવના ભેદ કેટલા છે? નવ. તો જો જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વિર્યાણી ચ, એટલે કે ક્ષાયિક જ્ઞાન અથવા કેવલ જ્ઞાન, કેવલ દર્શન, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય અને ચ કહેતા ઉપરના બે, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર, એમ કરીને નવ ભાવો. કયા ભાવના ભેદ છે? ક્ષાયિક ભાવના, જેને આપણે નવ કેવલ લબ્ધિઓ પણ કહીએ છીએ, જે અરિયન ભગવાને નવ કેવલ લબ્ધિઓ પ્રગટ થાય છે. આગળ જો હવે ક્ષાયોક્ષમિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવના અઢાર ભેદો. તો જો દાન, સોરી જ્ઞાન, અજ્ઞાન, દર્શન, લબ્ધ્ય, ચ, चतु स्त्री स्त्री पंच भेदः सम्यक्त्व चारित्र संयमा संयमाश्च। पहलू जे ज्ञान, अब जो चार वस्तु आवश्यक, ज्ञान अज्ञान दर्शन अने लब्धि, बराबर, ज्ञान अज्ञान दर्शन अने लब्धि, अने आ बाजू चार संख्या छे, चतु त्रि त्रि पंच भेदा, बराबर, रिस्पेक्टिवली एम समझी लेवानुं। એટલે જ્ઞાનની પર્યાયના ચાર ભેદ, અજ્ઞાનની પર્યાયના ત્રણ ભેદ, પછી દર્શનની પર્યાયના ત્રણ ભેદ, લબ્ધિઓ પાંચ, અને એના સિવાય ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ, ક્ષાયોક્ષમિક ચારિત્ર અને સંયમ હશે। જ્ઞાનની પર્યાયના ચાર ભેદ કયા છે? તો જો મતિ શ્રુત, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનવ પર્યાય, ક્ષાયોક્ષમિક આચાર્ય ભાવો, ક્ષાયોક્ષમિક ભાવો છે। ત્રણ અજ્ઞાન કયા છે? કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન, કુઅવધિ જ્ઞાન। પછી દર્શન ગુણની ત્રણ પર્યાય કઈ? ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન। અને લબ્ધિની પાંચ પર્યાયો? ક્ષાયોક્ષમિક જ્ઞાન, ક્ષાયોક્ષમિક લાભ, ક્ષાયોક્ષમિક ભોગ, ક્ષાયોક્ષમિક ઉપભોગ અને ક્ષાયોક્ષમિક વીર્ય, બરાબર। એના સિવાય પછી ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ, ક્ષાયોક્ષમિક ચારિત્ર અને સંયમા સંયમ। આ એક એક ભાવો કયા કયા ગુણસ્થાનમાં આવે છે, કયા કયા જીવને હોય છે, એની આપણી ચર્ચા ડિટેલમાં થઈ ગઈ, બરાબર, એને હમણાં નથી જોતા પાછું। હવે ક્ષાયોક્ષમિક ભાવ પછી આવે ઔદૈહિક ભાવ। ઔદૈહિક ભાવના કેટલા ભેદ છે? 21 ભેદ। તો કયા છે 21? ચાલો જુઓ એના પછીનું સૂત્ર। ગતિ કષાય લિંગ, મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ, અસિદ્ધ લેશ્યા, ચતુ ચતુ ત્રિ એક 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 ષડ ભેદા। જો એક એક વસ્તુ લઈએ, સૌથી પહેલા છે ચાર ગતિ, ગતિના ચાર ભેદ, બરાબર, ગતિના ચાર ભેદ। કઈ ચાર ગતિ છે? મનુષ્ય, તિર્યક, દેવ, નારક। એ ગતિઓમાં જે જીવ ત્યાં ઉત્પન્ન થાય છે, તો ત્યાં જીવના એ ગતિરૂપ અવદૈવ, એ જાતના ભાવો, એને કહેવાય અવદૈવ ભાવ, બરાબર, ચાર ગતિ। પછી કષાય, કષાયના પણ ચાર કીધું ને, ચાર કષાય કયા છે? ક્રોધ, માન, માયા, લોભ, બરાબર। પછી આગળ લિંગ, લિંગના ત્રણ પ્રકાર, તો પુરુષલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, અથવા વેદ કહો લિંગ, સેમ જ વસ્તુ છે। આગળ હવે જો ત્યાં કીધું ચાર ત્રણ, સોરી ચાર ચાર ત્રણ, ચતુ 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 થ્રી, પછી હવે એક 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 ચાર વાર એકડાયો, આ બાજુ જોઈએ મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ। મિથ્યા દર્શન કોને હોય છે? મિથ્યા દર્શન કોને હોય? જે પણ મિથ્યા દ્રષ્ટિ જીવ છે પહેલા ગુણસ્થાનમાં, બધાને મિથ્યા દર્શનનો અદૈવ ભાવ છે, બરાબર। પછી બીજું અજ્ઞાન, અજ્ઞાન કોને હોય છે? જો હવે પાછું થોડું યાદ કરો, આમાં બુકમાં આપણે જોયું હતું કે જેને જેને હજી બાકીના ઘાતી કર્મોનો પણ ઉદય છે અદૈવ ભાવમાં, તો બધાને અજ્ઞાનમાં લઈ લીધું। એટલે ખરેખર જે પણ જીવ અરિયંત ભગવાન નથી, બધા અજ્ઞાન વાળા અદૈવ ભાવવાળા છે, યાદ આવ્યું? તો જેને જેને પણ હજી જ્ઞાન પૂરું નથી, હજી કેવળ જ્ઞાન થાય જયારે પૂરું થાય, અધૂરું જ્ઞાન છે, તો પણ અદૈવ ભાવ છે, બરાબર। તો જો મિથ્યા દર્શન, પછી અજ્ઞાન, અસંયમ, અસંયમ કોને છે? હા, જેને અજ્ઞાન છે એને અસંયમ નહીં લેવાનું એવી રીતના, કેમકે પાછળ જઈને આપણને ક્ષાયોક્ષમિક ચારિત્ર, સંયમ, અસંયમ એ બધા આવ્યા ને, તો જેને જેને મિથ્યાત્વ છે એને અચારિત્ર છે એવી રીતના અહીંયા લેવાનું અસંયમ। અસંયમ છે ને જરાય બોલો, ચોથા ગુણસ્થાન વાળો સ્વરૂપાચરણ સંયમ પણ નથી, ટોટલ અસંયમ છે, ખ્યાલ આવ્યો ને? તો એ અસંયમ એટલે મિથ્યા દ્રષ્ટિ જીવોને અસંયમ છે। આગળ અસિદ્ધત્વ, અસિદ્ધત્વ કોને છે? જે સિદ્ધ ભગવાન નથી એ બધા અસિદ્ધત્વ છે, બરાબર। તો એ ચાર એકડા આપણા થયા, અને છેલ્લું લેશિયા, લેશિયાના છ પ્રકાર, કઈ છે છ લેશિયા? કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ, શુક્ર, એ છ પ્રકારની લેશિયા છે। લેશિયા કોને કહેવાય? કશાયથી અનુરંજિત જીવના યોગોની પરિણતિ એને લેશિયા કહેવાય છે. યોગ એટલે જે આત્મપ્રદેશોનું કંપન જેને કારણે કર્મનું આવવું થાય છે. તો કશાય સહિત જીવોને કર્મનું આવવું એને લેશિયા કહેવાય છે. અનુરંજિત એટલે રંગાયેલી, અનુરંજિત એટલે રંગાયેલી. તો યોગોના પરિણામ જે કશાયથી રંગાયેલા છે એને લેશિયા કહેવાય છે. બરાબર. તો એવા યોગોના પરિણામ કોને કોને છે જે કશાયથી અનુરંજિત હોય? જો ખરેખર તો એવા યોગોના પરિણામ નવમા ગુણસ્થાન સુધી છે, સોરી દસમા ગુણસ્થાન સુધી છે. પછી અગિયાર બાર તેર એને કશાય નથી, એ તો હવે કશાયથી રહિત થયા. યોગ છે પણ કશાય નથી, તો પણ એમને ઉપચારથી ત્યાં પણ યોગ છે એટલે એમને પણ લેશિયા, શુક્લ લેશિયા કહેવામાં આવે છે. એટલે લેશિયા ક્યાં સુધી હોય? તો તેરમા ગુણસ્થાન સુધી લેશિયા હોય છે. ચૌદમા ગુણસ્થાન હવે યોગ જ નથી એટલે એને અલેશ્ય ભાવ કહેવાય છે. આ જોઈએ આપણે ઔદૈહિક ભાવના એકવીસ ભેદ. હવે જો આવી જઈએ પારિણામિક ભાવના ત્રણ ભેદ. એ ભાઈ ઉપર ગયા છે, આપણે અહીંયા જ વાંચીએ. જો પારિણામિક ભાવનું સાતમું સૂત્ર કહ્યું છે, જીવ ભવ્ય અભવ્યત્વાની ચ. પારિણામિક ભાવના ત્રણ ભેદ કયા છે? જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. બરાબર. જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. આમાં આપણે જોયું હતું કે જીવત્વના પાછા બે પ્રકાર કયા છે? એ જીવત્વના બે પ્રકાર, એક છે શુદ્ધ જીવત્વ, ઉપર જરા હા બસ એકચ્યુઅલી નેક્સ્ટ સ્લાઇડ લેજો પ્રીતિભાઈ. જો જીવત્વના બે પ્રકાર, આમ ત્રણ ભેદ આપણે જોયા, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. ભવ્યત્વ અભવ્યત્વ એટલે શું? કે જીવ ભવ્ય છે કે અભવ્ય છે. બરાબર. ભવિ છે કે અભવિ છે એવું આપણે કહીએ ને, તો એ પારિણામિક ભાવનો ભેદ છે. પારિણામિક ભાવ કોને કહેવાય? કે જે ભાવ કર્મની ઉપાધિથી નિરપેક્ષ હોય, એટલે કર્મની કોઈ પણ કન્ડિશન એના પર લાગુ પડતી નથી, એને પારિણામિક ભાવ કહેવાય. તો બે ભેદ થયા, ભવ્ય અને અભવ્ય. હવે જીવત્વ, આ જીવ, જીવ હોવા માટે એને કોઈ કર્મની જરૂરત પડે? ન પડે. જીવ તો સ્વભાવથી જ જીવ છે. પણ એ જીવ સ્વભાવના બે અંશ છે, એક છે ત્રિકાળી અંશ અને એક છે ક્ષણિક અંશ, જે બદલે છે. બરાબર. તો જે ત્રિકાળી અંશ છે એને કહેવાય શુદ્ધ જીવત્વ, અને એ શુદ્ધ જીવત્વને જ કહેવાય પરમ પારિણામિક ભાવ, જેની હમણાં વાત કરતો હતો ને આપણે. અને એક છે અશુદ્ધ જીવત્વ, જે બદલતો અંશ છે, જીવનો બદલતો અંશ, પર્યાય અંશ. એ પર્યાય અંશ એને અશુદ્ધ જીવત્વ કહેવાય છે, અથવા એ દસ પ્રાણથી એ જીવનારો જીવ એ અશુદ્ધ જીવત્વ છે. ખ્યાલ આવે? જો આની ચર્ચા પણ આપણે લાસ્ટ ટાઈમ થઈ ગઈ ડિટેલમાં, પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે હમણાં હવે નિયમસારની વાત ચાલી તો એના કન્ટિન્યુએશનમાં આપણે લઈએ, કે વાત આવી આપણી નિયમસારમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રગટ કરવાની. છેવટે નીતિનભાઈ સાહેબે ખૂબ વચન આપ્યું ને કે જીવને કરવા યોગ્ય માત્ર એક કાર્ય હોય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવું જોઈએ. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી જ બધા દુઃખોનો અંત છે અને સાચા સુખની પ્રાપ્તિ છે. પણ એ કેવી રીતના પ્રાપ્ત થાય? એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કેવી રીતના પ્રાપ્ત થાય? તત્વનો નિર્ણય કરે. બરાબર. તત્વનો નિર્ણય એ તો પ્રોસેસ થયો. બરાબર. એ પ્રોસેસ. પણ તત્વનો નિર્ણય કરવામાં કન્ટેન્ટ શું? શેનો નિર્ણય કરવાનો છે? સ્વ પરનું ભેદ વિજ્ઞાન. બરાબર. સ્વ પરનું ભેદ વિજ્ઞાન કર્યું, પણ એમાં પર કોણ ને સ્વ કોણ? શું કહો છો ચંદ્રકાંતભાઈ? આત્મા સિવાયના બધા પર. બરાબર. એક આત્મા જે છે અથવા જીવ જે છે એ હું, અને એના સિવાયના બધા પર. એનાથી ઉપરાંત એમાં પણ વિશેષ, એમાં પણ વિશેષ જો જીવ છે ને, એ જીવમાં પાછા બે અંશ કીધા ને, એક ત્રિકાળી અંશ અને એક ક્ષણિક અંશ. હવે જે ત્રિકાળી અંશ છે એ તો શુદ્ધ જીવ છે, અનાદિ અનંત છે. પણ જે ક્ષણિક અંશ છે, જે વર્તમાનની પર્યાય છે, તો વર્તમાનની પર્યાયમાં તો જીવ ગુસ્સાવાળો પણ જોવામાં આવે છે ને ક્યારેક ક્યારેક, અથવા ક્યારેક લોભી જોવામાં આવે છે, ક્યારેક કશાહી જીવ જોવામાં આવે છે ને, તો એવા જીવને પણ પોતાનું સ્વરૂપ માનવું કે નહીં? નહીં, વિભાવરૂપ સ્વભાવરૂપ નહીં. મને તમે ક્લિયર આન્સર આપો, મારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવું છે, એમાં આપણે વાત શું કરી કે ભેદ વિજ્ઞાન કરવાનું, બરાબર? આ આત્મા હું અને આ બધું હું નહીં. તો આ જે હુંની કેટેગરીમાં મારે નાખવું છે, જેના આશ્રય લઈને સમ્યક દર્શન પ્રગટ થશે, એની ડેફિનેશન શું? પર્યાય અંશમાં એને સ્વીકાર કરવાનો, પણ ડેફિનેશનમાં નહીં નાખવાનું. તો હવે જો આપણે એની વાત કરીએ છીએ કે હવે ડેફિનેશનમાં શું નાખવાનું, પર્યાયમાં સ્વીકાર કર્યું કે રાગ દ્વેષ ભાવ પણ મારામાં જ છે, એ કશાય ભાવો જીવની સત્તામાં છે, પણ હવે જયારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવું છે ત્યારે એ જીવના એ અંશ તરફ પણ ન જોઈને, એ છે પણ એની તરફ જોયા રાખીએ તો એવા જ ભાવ ઉત્પન્ન થાય. જે સમજો આપણે કહીએ ને, યુ ડોન્ટ થિંક અબાઉટ મંકી, અને તમને મંકીના જ વિચાર આવે, ખ્યાલ આવે છે? તો તમારે મંકી વિશે વિચાર ન કરવા તો શું કરવાનું? તો શું કરવાનું? કોઈ બીજા વિચાર કરવાના. યુ ડાયવર્ટ યોર સેલ્ફ એલસવેર. તો હમણાં આપણે આ કોન્ટેક્સ્ટમાં જો જીવને સાચું સુખ પ્રગટ કરવું છે, મોક્ષ માર્ગ પ્રગટ કરવો છે, તો ડાયવર્ટ ક્યાં કરવાનો? શું કહો છો? અજ્ઞાનની પર્યાયને અંદર. અંદર એટલે ક્યાં? વર્તમાન જ્ઞાનની પર્યાયને જ્ઞાન સાથે અભેદ કરો. ભાઈ જ્ઞાન એટલે શું? જો અજ્ઞાનની પર્યાય અને જ્ઞાન, આ જ્ઞાન એટલે ત્રિકાળી દ્રવ્ય, સમજાય ગયું ને? જેની આપણે હમણાં વાત કરી રહ્યા છીએ. આ જે પારિણામિક ભાવના બે ભેદ જોયા ને આપણે, એમાં એક છે એ 10 પ્રાણરૂપ અશુદ્ધ જીવત્વ, એ જીવનો પર્યાયરૂપ ભાવ છે. એની તરફ નજર ન કરીને, ખ્યાલ આવે ને, એની તરફ નજર ન કરીને જે પારિણામિક ભાવનો બીજો અંશ છે, શુદ્ધ જીવત્વ અથવા પરમ પારિણામિક ભાવ, એની દ્રષ્ટિ કરીને આ જીવને સમ્યક દર્શન આદિ પ્રગટ થઈ શકે છે. ખ્યાલ આવે છે કે? તો સૌથી ફર્સ્ટ સ્ટેપ, આ આખી થિયરી ભણીને શુદ્ધ જીવત્વ શું છે, અશુદ્ધ જીવત્વ શું છે, આ જીવનો ત્રિકાળી અંશ શું છે, પર્યાય અંશ શું છે, આ બધું ક્લિયર કરવું પડશે, બરાબર? ત્રિકાળી અંશની અંદર આવે શું? સમજો, આ અર્યંત સિદ્ધ ભગવાનની પર્યાય, જીવની અર્યંત સિદ્ધરૂપ અવસ્થા, એ તો શુદ્ધ અવસ્થા છે કે નહીં? તો એ તો ત્રિકાળીમાં નાખવી કે નહીં? બોલો, શું કહો છો? ભલે સંસારી અવસ્થા નથી નાખવી, મિથ્યા દ્રષ્ટિ એ પર્યાય નથી નાખવી, રાગ દ્વેષના ભાવ નથી નાખવા, પણ જે શુદ્ધ પર્યાય છે એ તો શુદ્ધ છે ને, એમાં શું પ્રોબ્લેમ? એક સમયની પર્યાય છે તો પ્રોબ્લેમ શું છે? શુદ્ધ છે ને, પણ જો એક જ સમયની છે એટલે એની નજર કરતા પણ એ પર્યાય તો પૂરી થઈ જશે, પછી શું? પછી નેક્સ્ટ વસ્તુ કાપતો જોઈએ ને, કે જેના ઉપર જીવ દ્રષ્ટિ કરી શકે. એટલે એ એક સમયની પર્યાય પણ નહીં, ખાલી જે દ્રવ્યનો ત્રિકાળી અંશ છે, જે દ્રવ્ય ગુણરૂપ અખંડ અભેદિક વસ્તુ છે, એની દ્રષ્ટિ કરીને જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થઈ શકે છે. હવે આનો મતલબ શું? આની દ્રષ્ટિ કરીને, આ દ્રષ્ટિ કરી એટલે ક્યાં જોવાનું? ક્યાં જોવાનું કે જેનાથી સમ્યક દર્શન પ્રગટ થાય? દ્રષ્ટિ કરવી, લક્ષ્ય કરવું, આ શબ્દનો મતલબ શું? કરવું શું એક્ચ્યુઅલી? પહેલા ગુણોનું ચિંતવન કરવું, પછી એમાં ઠરી જવું. હા, એટલે જ્ઞાનના કોઈ વિકલ્પો પણ પછી ન હોવા જોઈએ, એવું આપણું કહેવું છે. જો આ ધ્યાનથી સાંભળજો, હવે આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે આગળનું જે સૂત્ર બધું જોશું એમાં આવશે જીવનું લક્ષણ છે ઉપયોગ. ઉપયોગ એટલે શું? જ્ઞાન દર્શનનો પ્રગટ વ્યાપાર. એટલે જેવી રીતના સમજો કે તમારી પાસે કોઈ મૂડી હોય ને, તમારું પ્રિન્સિપલ તમને કોઈ કે આલે 10,000 રૂપિયા, અને તારે કોઈ સમજો એક્સ વાય ઝેડ જગ્યાએ, સમજો અમેરિકા, $5,000 તમને આપ્યા, તારે ત્યાં આવી રીતના એક મહિનો જઈને આવવાનો. બરાબર? યુ ઓનલી હેવ સો મચ પુલ ટુ સ્પેન્ડ. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે બધી વસ્તુ કેવી સાચવીને સ્પેન્ડ કરીએ, બીકોઝ વી હેવ ટુ ડુ કેલ્ક્યુલેશન કે ત્યાં રહેવાના કેટલા, ખાવાના કેટલા, આદિ આદિ. બરાબર? એવી જ રીતે આ જીવની મૂડી શું છે? ઉપયોગ આપણી મૂડી છે. ખ્યાલ આવે ને? કે આપણને મનુષ્ય ભાવમાં, લેટ્સ સે યુ આર ઓનલી ગિવન 80 યર્સ, 80 યર્સના એક એક સમયની જ્ઞાનની પર્યાય એ તમારું પુલ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ તમારી પૂંજી છે, પૈસા પૂંજી નથી. ખરું? એ 80 યર્સની જેટલી આપણી લાઈફ છે આ મનુષ્ય ભાવની, એમાં આ જ્ઞાનનો ક્ષયોક્ષમ છે ને, એનો ઉપયોગ એ આપણી પૂંજી છે. કેમ કે એના પછી સમજો, આના પછી આપણી એકેન્દ્રિય બે ઇન્દ્રિયની પર્યાય છે. તો એ જ્ઞાનનો ક્ષયોક્ષમ તો નીચે ગયો એટલે આપણી પૂંજી પણ ખતમ. ખ્યાલ આવી ગયો? તો આટલી આપણી પૂંજી છે. હવે એ પૂંજીને આપણે ધ્યાનથી વાપરશું તો ક્યાં વાપરશું? જ્યાં આપણે બેનિફિટ થતો હોય ત્યાં આપણે વાપરવું જોઈએ. બરાબર? તો હવે એને વિચાર કરો કે આપણી જે આ જ્ઞાનની એક એક સમયની પર્યાય છે, એ એક એક સમયની પર્યાયથી આપણે આ શાસ્ત્ર આદિ વાંચ્યા, એના સિદ્ધાંતો બધા સમજ્યા, આપણે સંસાર પણ જોયો, ત્યાં બધે દુઃખ ભરેલું છે એ પણ જાણ્યું. બરાબર? થોડું પ્રેક્ટિકલ એ પણ કરીએ ને, તો એ પણ જાણ્યું. હવે આપણી જેટલી પણ જ્ઞાનની પર્યાય લેફ્ટ છે, બચેલી છે, એનો ઉપયોગ ક્યાં કરશું? જ્યાં આપણો ફાયદો થાય એ બરાબર, પણ કેમાં? હવે શેનો એનો યુઝ ક્યાં કરશું? જ્ઞાનને ક્યાં લગાવશું? એટલે ધર્મના માર્ગમાં આપણે લખી આવશું ઉપયોગ. બરાબર? પણ જો આ બહુ જનરલ વસ્તુ થઈ ને, હવે એમાં સૂક્ષ્મ વિચાર કરો, જેટલો આપણો ઉપયોગ સૂક્ષ્મતામાં જઈ શકે એટલો ઉપયોગ સૂક્ષ્મતામાં લગાવવો જોઈએ. એટલે શરૂઆત ક્યાંથી કરશો? કે ભગવાનના દેવ પૂજા, ભક્તિ, શુભ ભાવ આદિ. બરાબર? સવારમાં ઉઠો અને પહેલી વસ્તુ શું કરો કે ચલો આપણે કંઈક ભગવાનનું નામ સ્મરણ આદિ લઈએ, નમોકાર મંત્ર આદિ બોલીએ. પછી પણ આપણે જે આપણી ડેઇલી એક્ટિવિટી હોય તો કંઈક ભક્તિ લગાવીએ, કંઈક પૂજા આદિ લગાવીએ, એના કાનમાં શબ્દ પડે એટલે આપણા પરિણામ શું થાય? શુભ તરફ રહે. બરાબર? એ તો ખાલી પ્રાથમિક ભૂમિકા છે. હવે એનાથી અંદર હજી ઉપયોગને સૂક્ષ્મ લઈ જવા માટે શું કરીએ? કે સ્વાધ્યાયના ટાઈમમાં આપણે સ્વાધ્યાય ચિંતન મનન આદિ કરીએ. બરાબર? આમ કરતા કરતા આપણા ઉપયોગને સૂક્ષ્મતામાં લઈ જવું અને ત્રિકાળી ધ્રુવ સુધી એનો વિચાર ચિંતન કરવું. ખ્યાલ આવે છે? હવે આપણા જ્ઞાનમાં નિરંતર ચિંતન મનનમાં આ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું સ્વરૂપ, એમાં કેવી રીતના આનંદ ભરેલો છે, એમાંથી કેવી રીતના મને સુખ મળશે, એનો વિચાર ચિંતન કરવું. ખ્યાલ આવે છે કે નહીં? આ પુરુષાર્થ છે. કરી જુઓ, 5 મિનિટથી વધારે રહે જ નહીં. કેમ કે એટલું કોન્ટેન્ટ જ આપણી પાસે નથી વિચાર કરવા માટે. ખ્યાલ આવે છે કે નહીં? સમજો, હું તમને કહું કે તમારે એક કોઈક જગ્યા છે, એ જગ્યાનો તમારે વિચાર કરવાનો. સમજો આપણે કહીએ કે સોનગઢનો વિચાર કરો, તો સોનગઢનો વિચાર આપણે કરી શકીએ કે નહીં? આપણી પાસે ઘણા બધા ટોપિક્સ છે. સોનગઢના મંદિરો કેવા છે, સોનગઢની ગામડું કેવું છે, હમણાં પંચકલ્યાણ ગોજવ્યા એ કેટલું સરસ છે, ભવ્ય આદિ આદિ. બરાબર? એ સમજો, એનું કન્ટેન્ટ આપણી પાસે ઘણું છે. પણ કોઈ એવું ગામ હોય જે આપણે ગયા જ ન હોય અને ત્યાંનો આપણે કહીએ કે ત્યાંનો વિચાર કરો, તો શું વિચાર કરો? તો કઈ, એટલું જેટલું આપણે થિયરીમાંથી વાંચ્યું એટલો જ વિચાર થાય છે ને? બસ આ એના જેવું છે કે કે આ જે ત્રિકાળી ધ્રુવ આત્મા છે એનું જેટલું થિયરી તમે વાંચો એટલું કન્ટેન્ટ આપણું બને, અને એનો જેટલો તમે ઊંડો વિચાર કરો, ચર્ચા કરો, એમાં કન્ટેન્ટ વધતું જાય તો આપણો ઉપયોગ પણ એમાં રહે, અને ઉપયોગ એમાં રહે તો ધેન દેર ઇઝ અ ચાન્સ કે એ ઉપયોગથી પણ વિચાર કરવાનું બંધ થઈ જાય અને જીવ એમાં લીન થઈ જાય અને એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય. પણ જ્યાં સુધી આ ત્રિકાળી ધ્રુવના વિચારોમાં પણ નહીં આવીએ ત્યાં સુધી તો બહાર બહાર છે, ખ્યાલ આવે ને? અને બહાર બહાર હોવાથી ક્યારેય આત્માનો અનુભવ નહીં થાય. જો હવે આપણે આ બધા સ્વાધ્યાયી જીવો છે એટલે આ હિંમત પણ કરી શકાય, ખાલી ગુરુદેવશ્રીના પ્રવચનમાં જ રહેશો ને તો આત્માનો અનુભવ ક્યારે નહીં થાય. કડક વાત છે, ખ્યાલ આવ્યો કે નહીં? પણ આ કહેવાનું પર્પઝ શું છે કે હવે એમાં જે ગુરુદેવશ્રી સમજાવે છે એ વસ્તુનો વિચાર કરો, હવે એનું એપ્લિકેશન કરો, ખ્યાલ આવ્યો ને? એ ગુરુદેવશ્રી જે ઉપદેશ કીધો એને સમજીને હવે એ વસ્તુના વિચાર ચિંતનમાં આગળ જોડાવો. હવે જો આપણી પાસે દિવસમાં આપણે બધા એટલા બિઝી છે, એકાદ કલાક આપણી પાસે હોય, બરાબર, એ એકાદ કલાકમાં હવે આપણે શું કરવું? તો ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળી લઈએ આપણે, તો મન શાંત થઈ જાય. મન શાંત થાય કેમકે કશાય ભાવોથી આ જરા પરિણામ મંદ થાય ને એટલે આપણને અંદરથી શાંતિ લાગે, એટલે આપણને શું લાગે? ભાઈ ધર્મ થઈ ગયો. તો એ ધર્મ થઈ ગયો એટલે જે તીવ્ર કષાયમાંથી જે મંદ કષાયમાં આવ્યા એમાં જ આપણે સેટિસ્ફેક્શન માની લીધું ને, સાચા સુખ સુધી ક્યાં પહોંચવાની ઈચ્છા જ છે આપણને, ખ્યાલ આવે છે કે નહીં? એટલે વિચારના કોઠે, વિચારના ધોરણે જેટલો ઊંડો વિચાર કરી શકીએ એ ત્યાં આપણો ઉપયોગ લગાવવો જોઈએ. આપણો ઉપયોગ બહુ વેલ્યુએબલ છે, ખ્યાલ આવે કે નહીં? એક એક સમયની પર્યાય જતી જાય, આયુષ્ય ક્યાં પૂરું થશે ખબર નથી. શાસ્ત્રના આધારે વિકલ્પાત્મક થયું, બરાબર છે. જો પ્રશ્ન છે કે સાચા સુખનો આપણે સ્વાદ તો ચાખ્યો નથી તો નિર્ણય કેવી રીતના કરવો? તો સૌથી પહેલું આમાં આવે છે ને કે આગમનું અવલંબન, યુક્તિનું સેવન, બરાબર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ. આ સમય સારજીમાં આવે છે ને આગળની જ ગાથામાં. તો આ ચાર આપણી પાસે ઉપાય છે. સૌથી પહેલા આગમનું સેવન કરીને એ સ્વાદ કેવો છે, કેવી રીતના પ્રાપ્ત થાય એનું એક્ઝેક્ટ થિયોરેટિકલ એક્સપ્લેનેશન આપણને ખબર હોવી જોઈએ, એનો માર્ગ, એનો ઉપાય ખબર હોવી જોઈએ. પછી યુક્તિનું અવલંબન, કે જે કીધું એ મને લોજિકલી બેસે છે કે નહીં, તો એના માટે આપણો તત્વ વિચાર જોઈશે. એ તત્વ વિચાર એટલે હજી સીધું નિર્વિકલ્પ થવા પર જમ્પ નહીં મારી શકાય, તો એની પહેલા ખૂબ ચિંતન મનન અને એનાલિસિસ કરીને કે હજી કહે છે બરાબર છે કે નહીં, પહેલા એ તો હું નિર્ણય કરું. એના પછી બરાબર ગુરુનો ઉપદેશ, એટલે જે ગુરુદેવ ગુરુ આ ઉપદેશ એટલે એ જે સિદ્ધાંતો કીધા છે જેનાથી આટલા લોકો મોક્ષે ગયા છે, તો મારું જે નિર્ણય થયો યુક્તિના અવલંબનથી એ અને આ મેચ થાય છે કે નહીં, થવો જ જોઈએ, કેમકે અનાદિકાળથી એ જ માર્ગ ચાલ્યો આવે છે. અને પછી સ્વાનુભવ. જો ખરેખર શું છે, જીવ હું પોતે જ છું ને, એટલે જેવો મારો સ્વભાવ છે એવું અનુભવન મને ઓલરેડી થઈ જ રહ્યું છે. જેવો મારો સ્વભાવ છે એવું અનુભવ મને ઓલરેડી થઈ રહ્યો છે. જેવો અનુભવ થઈ રહ્યો છે એવું જ એક્સપ્લેનેશન મેં શાસ્ત્રથી વાંચ્યું અને એ વાંચીને થિયોરેટિકલ સમજ્યા, એ થિયોરેટિકલને આ પ્રેક્ટિકલ સાથે કોરિલેટ કરીને આજે મને અનુભવ થઈ રહ્યો છે એ જ જીવ છે, એટલો ફક્ત નિર્ણય જ કરવાનો છે. ખરેખર બીજું કંઈ કરવાનું જ નથી, ખ્યાલ આવે છે? એમ સમજો કે આપણે સમજો મોઢામાં ઊંધિયું મૂકેલું છે તો સ્વાદ આવે છે કે નહીં? આવી જ રહ્યો છે. પણ હવે એમાંથી તમને કોઈ એક વસ્તુ કે ભાઈ સમજો આ ઓલા કંઈક વટાણા મુઠિયાનો સ્વાદ તમે આઈડેન્ટિફાય કરો તો શું કરવાનું? પહેલો તો સ્વાદ આવી જ રહ્યો છે ઓલરેડી, પણ આ થિયરીમાંથી વાંચીને કે ભાઈ મુઠિયાનો સ્વાદ કેવો હોય એ હવે કોરિલેટ કરવાનો છે ખાલી, એટલું જ કામ છે ખાલી. કેમકે આત્માના સ્વાદનું આવવું તો બંધ થયું જ નથી ક્યારે. બંધ થઈ જાય તો જીવ જળ થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? તો જો એવી રીતના આજે પરમ પારિણામિક ભાવની આપણે વાત કરતા હતા, એ પરમ પારિણામિક ભાવનું પ્રયોજન શું છે જાણીને કે ખરેખર એ જે ભાવ છે એના તરફ આપણો વિચાર ચિંતન મનન હોવું જોઈએ. આપણે જે આ શાસ્ત્રાદી વાંચીએ છીએ તો એ શાસ્ત્ર વાંચીને પણ પેજીસ પૂરા કરવાની ઉતાવળ ના કરો. સમજો, એક જ પેરેગ્રાફ વાંચ્યો, એક જ પેજ વાંચ્યો, પણ એ પેજમાં વાંચીને આનાથી ચિંતન થવું જોઈએ કે આનાથી મને એ આત્મા સુધી હું કેવી રીતના પહોંચું છું. ખ્યાલ આવે છે કે નહીં? સમજો, આપણે નોર્મલ તમે નોવેલ ઉપાડીને વાંચવા લાગો અને તમારી સ્પીડ હોય કલાકના 5 પેજ 10 પેજ વાંચો તમે, તો આમાં તમે કલાકનો 1 પેજ બી વાંચો તો બહુ થઈ ગયું. ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે આ ખાલી વાંચવાનું નથી, આ વાંચતા વાંચતા પાછું આપણું થોટ પ્રોસેસ ચાલવો જોઈએ. ક્યારે પણ આપણે જનરલી પ્રેક્ટિકલ કરતા હોય ને તો આ વાંચતા હોય કે સાંભળતા હોય અને અચાનક આપણા કઈ થોટ્સ આવે છે કે આ જે કહી ગયા તો અરે મને તો આમ લાગતું હતું, એ થોટ્સને કર્મ નહીં કરો, આવવા દો. ભલે ટેમ્પરરીલી પ્રવચનથી આપણું ડાયગ્રેશન થાય છે, વાંધો નહીં, ખ્યાલ આવે, પણ આ જે ચિંતન જે થયું એનાથી જ આપણને વસ્તુની ક્લેરિટી થાય છે. હા, મતલબ મને સમટાઈમ્સ આઈ યુઝ ટુ થિંક કે હું વાંચું છું, પણ આ વાંચતા મને વિચાર આવ્યો તો પહેલા વાક્ય વાંચી લો કે પહેલા પેલો વિચાર પર વિચાર કરો. અને સમટાઈમ્સ આઈ યુઝ ટુ થિંક કે પહેલા વાંચી લઉં છું પછી ઓલા પર આઈ વિલ કમ બેક, અને યુ કેન નેવર કમ બેક ત્યાં સુધી થોટ્સ હોય જાય. ખ્યાલ આવે છે? એટલે પહેલા એ ચિંતન આવવા દો, આ વાક્ય પાછું વંચાશે, વાંધો નહીં. હા, ઓફકોર્સ, એટલે તમે પર પદાર્થનો વિચાર આવતો હોય તો એ ચિંતન નહીં કરવા બેસી જવાનું, તો પછી અહીંયા આમાં જોડાવાનું. પણ આત્મા વિશેનું ચિંતન હોય તો એને આવવા દેવાનું. ચાલો ફરીથી આપણે આવી જઈએ. આપણે જોયા પારિણામિક ભાવના 3 ભેદો, બરાબર, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. હવે જો આપણે બીજા 2-3 ટોપિક જે છે એની આપણે ચર્ચા કરવાની છે, તો ભૈયા અગલા સ્લાઇડ લીજીએ, એક સ્લાઇડ કે બાદ. જો 5 ભાવના સ્વામી કોણ છે, દેખાય છે? સ્વામી કોણ છે એટલે કે આ ભાવો કોને કોને હોય છે. આ જીવો અનાદિ અનંત છે, બધા ગુણસ્થાનમાં અનંત અનંત જીવો છે, તેમાં સૌથી પહેલા ઔક્ષમિક ભાવ કોને કોને હોઈ શકે? આપણે ગુણસ્થાનની સાથે કોરિલેટ કરશું તો ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ઔક્ષમિક ભાવ કોને હોઈ શકે? સૌથી પહેલા તો ઔક્ષમિક સમ્યક્ત્વ થાય છે, બરાબર. તો ઔક્ષમિક સમ્યક્ત્વ કોને કોને હોઈ શકે? કે કોઈક જીવ એવો હોય જે પહેલા ગુણસ્થાનમાં હતા, હવે પોતે અંતર્મુખી થયા અને કાં તો 4th, 5th, 7th એમણે જંપ માર્યો, તો એ અંતર્મુહૂર્ત માટે જ એમને ઔક્ષમિક સમ્યક્ત્વના ભાવ હોય છે, બરાબર. એના પછી કોઈક બીજામાં કન્વર્ટ થઈ જાય છે. ઔક્ષમિક ચારિત્ર કોને હોય? કોઈ જીવ શ્રેણી ચડીને, ઉક્ષમ શ્રેણી ચડીને 11th ગુણસ્થાન સુધી પહોંચ્યા, ત્યાં એમને હવે ચારિત્ર ભાવ પૂર્ણપણે ઉપશમિત થયા છે, તો એમને ઔક્ષમિક ચારિત્રના ભાવ હોય છે. એ પણ કેટલો ટાઈમ રહે? અંતર્મુહૂર્ત માટે જ રહે છે. એટલે કોઈ પણ ઔક્ષમિક ભાવ કેટલો ટાઈમ રહે? અંતર્મુહૂર્ત જ, બરાબર. હવે ઇમેજિન કરો, આટલા અનંતા જીવો છે, એ અનંતા જીવોના 3 કાળના સમયો છે, એમાંથી આ ઔક્ષમિક ભાવ ફક્ત અંતર્મુહૂર્ત જ રહે છે કાળ વાઇઝ, અને એ પણ કોઈક જ જીવને હોય છે. તો ઔક્ષમિક ભાવવાળા જીવોની સંખ્યા કેટલી હશે? બહુ ઓછી હશે, બરાબર. સૌથી આ 5 ભાવમાં સૌથી ઓછા જીવો ઔક્ષમિક ભાવવાળા જીવોના હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? ચલો આગળ. શાયિક ભાવ કોને હોય છે? બધા સિદ્ધ ભગવાનને એક શાયિક ભાવ છે, બધા અરિયંત ભગવાનને એ ઘાતી કર્મની સામેના ક્ષાયિક ભાવ છે, અને એના સિવાય જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવો છે, જો એ ખાલી સમ્યક દર્શન અથવા જે દર્શન મોહનીય કર્મની સામેનો ક્ષાયિક ભાવ, એ એક એવો ભાવ છે જે અરિયંત અવસ્થાની નીચે પણ હોય છે. તો 4th ગુણસ્થાનથી લઈને ઉપર સુધી જ્યાં જ્યાં એક શાહી સમ્યક દર્શન છે તે બધા જીવોને શાહી ભાવ છે. હવે કોરિલેટ કરો, અરિયંત સિદ્ધ ભગવાન કેટલા છે? જો સિદ્ધ ભગવાન અનંતાનંદ છે. અરિયંત ભગવાન કેટલા છે? સંખ્યા અમુક જ હશે, સમજો હજારો લાખો આદિ, એનાથી વધારે ન હોય, બરાબર. એના સિવાય જે શાહીક સમ્યક દ્રષ્ટિ જીવો કેટલા હશે? ચલો શું લાગે તમને? શાહીક સમ્યક દ્રષ્ટિ જે હજી અર્યંત નથી થયા એવા, જો અનંત તો નથી એ તો બધાને કોન્ફિડન્સ. સંખ્યા છે કે અસંખ્યાત છે શું લાગે? અસંખ્યાત શાહી સમ્યક દ્રષ્ટિ છે. કેવી રીતના? લોજિક સમજો. બંને શ્રેણીવાળા જ હશે પણ એનાથી કાળનું નથી બેસતું ને. જો લોજિક સમજો, શાહી સમ્યક દ્રષ્ટિ જીવનો ઉત્કૃષ્ટ કાળ શાહી સમ્યકમાં રહેવાનો, બિફોર અર્યંત સિદ્ધ પદ પ્રાપ્ત થાય એટલો કાળ, મેક્સિમમ 35 સાગર પ્લસ આગળનું 1 કોટી પૂર્વ, પાછળનું 1 કોટી પૂર્વ, બરાબર. મનુષ્ય ભાવ, દેવગતિનો ભાવ, મનુષ્ય ભાવ, ઉત્કૃષ્ટ કાળ, ખ્યાલ આવે? હવે 33 સાગરમાં કેટલા 6 મહિના 8 સમય થાય, ખ્યાલ આવે છે? 6 મહિના 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય, તો 33 સાગરોપમમાં 6 મહિના કેટલા? અસંખ્યાત થયા ને, અસંખ્યાત. કેમ કે એક સાગરોપમમાં અસંખ્યાત વર્ષ, તો એટલી પાઇપલાઇન હોવી જોઈએ ને શાહી સમ્યક દ્રષ્ટિ જીવોની, કે ભાઈ આ સિદ્ધ થયા, આ સિદ્ધ થયા. દર 6 મહિના 8 સમયે 608 જીવ રેડી તો હોવા જોઈએ કે નહીં? ખ્યાલ આવે છે? કઈ સડનલી આઉટ ઓફ બ્લુ કોઈ આવીને એમાં જોડાઈને સીધું સીધું ન થઈ જાય, અને થઈ પણ જાય તો પણ એક ક્રમબદ્ધમાં એવું લખેલું હોય તો એનું કાઉન્ટિંગ પરફેક્ટ જ હોય તો જ 6 મહિના 8 સમયમાં 608 જાય, ખ્યાલ આવે છે? એટલે એકચ્યુઅલી એ પાઇપલાઇનમાં અસંખ્યાત શાહી સમ્યક દ્રષ્ટિ જીવો ઓલરેડી મોજૂદ છે. પહેલી નરકમાં જ અસંખ્યાત છે, ખ્યાલ આવે છે કે નહીં? બધે હશે. તો ચાલો આપણે પાછું નંબર્સમાં ઘૂસી જઈએ અને થોડું ડાયગ્રેસ થઈ જાય. તો શાહી ભાવની વાત આપણે કરી. હવે એક પોઈન્ટ રહી ગયો, ઔપશમિક ભાવવાળા જીવો કેટલા હતા? બહુ અલ્પ હતા ને, કેમ કે એક તો અંતર્મુહૂર્ત જ રહે અને ખાલી ઓલા ચોથાને એટલે ઓલા ગુણસ્થાન વાળા જ જીવો, અમુક જ જીવોને અંતર્મુહૂર્ત માટે છે. એની કમ્પેરિઝનમાં શાહી ભાવવાળા જીવો કેટલા છે? અનંતા છે. અનંતા સિદ્ધ ભગવાન થઈ ગયા ને, અનંતા સિદ્ધ ભગવાન. એટલે યુ કેન સી ધ જમ્પ, ઓલા એકદમ અલ્પ એનાથી સીધા અનંતમાં આપણે પહોંચી ગયા, બરાબર. હવે આવો શાયોક્ષમિક ભાવવાળા. શાયોક્ષમિક ભાવવાળા જીવો કયા 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 જીવોને શાયોક્ષમિક ભાવ હોય છે? જો ક્ષાયોક્ષમિક ભાવને બે માં ડિવાઈડ કરી નાખો, એક તો છે ધર્મનો ક્ષાયોક્ષમિક ભાવ, એટલે ચારિત્ર દર્શન અને દર્શન મોહની અને ચારિત્ર મોહનીની સામે શ્રદ્ધા અને ચારિત્રનો ક્ષાયોક્ષમિક ભાવ, એ ક્યારે હોય છે? હા, એટલે ચોથાથી લઈને 11માં સુધી, 12માં તો ક્ષાયિક થઈ ગયો. અને એક છે નોર્મલ ક્ષાયોક્ષમિક ભાવ, જે દરેક જ્ઞાન દર્શન અને વીર્ય ગુણમાં હોય છે. તે કોને હોય? બધા જ સંસારી જીવ જે પહેલા ગુણસ્થાનથી લઈને અર્યંત નથી થયા ત્યાં સુધી બધાને જ્ઞાનનો ભાવ કેવો છે? શાયોક્ષમિક. હવે એની કાઉન્ટિંગ આપણે કરીએ. શાયોક્ષમિક ભાવના જીવો, શાયોક્ષમિક ભાવવાળા જીવો કેટલા? અનંત. કેટલા અનંત? અનંતાનંદ. પણ કોને કાઉન્ટ કરો છો? અનંત આવ્યા કેવી રીતના? અનંત આવ્યા, હા, જો પહેલા ગુણસ્થાનમાં નિગોદના જીવો છે ને એ અનંતાનંદ જીવો છે, અને પહેલાથી લઈને 12માં, તો નિગોદને કાઢી નાખો તો બાકીના તો અસંખ્યાત જીવો જ છે. આખા જે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિયથી લઈને પહેલા ગુણસ્થાનથી 12માં ગુણસ્થાન વાળો, એ તો અસંખ્યાત જ છે. પણ નિગોદના જીવો કેવા છે? અનંત. તો હવે મને આન્સર આપો. આપણે એક બાજુ જોયું શાયિક ભાવમાં સિદ્ધ ભગવાન છે અનંત, અને આ ક્ષાયો શમિકમાં આપણે જોયું નિગોધના છે અનંત. તો વધારે કયા? હા, વધારે જો નિગોધની કમ્પેરિઝનમાં સિદ્ધ ભગવાન ખાલી અનંતમાં ભાગના જ છે. તો નિગોધ રાશિ બહુ જ મોટી છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે ક્ષાયિક ભાવવાળા જીવો વધારે કે ક્ષાયો શ્રમિક ભાવવાળા? ક્ષાયો શ્રમિક ભાવવાળા જીવો વધારે છે, બરાબર. તો પહેલા આપણે જોયું હતું ઔદૈહિક ઔક્ષમિક ભાવ બહુ અલ્પ, એનાથી ક્ષાયિક ભાવ અનંત ગણા. ક્ષાયિક થી ક્ષાયો શ્રમિક એનાથી અનંત ગણા, ખ્યાલ આવે? કેમ કે નિગોધના જીવો અનંતાનંત ગણા છે. ચલો હવે આગળ જઈએ ઔદૈહિક ભાવ. સિદ્ધ સિવાય બધા ઔદૈહિક ભાવમાં કોણ કોણ છે? કેમ કે અસિદ્ધ તો ઔદૈહિક ભાવ છે ને, એટલે પહેલાથી લઈને ચૌદમા ગુણસ્થાન સુધી બધા જ જીવો ઔદૈહિક. સિમ્પલ વે ઓફ કોરિલેટિંગ, ક્યાં ક્યાં કર્મનો ઉદય આવે છે? તો ચૌદમા ગુણસ્થાન સુધી બધે જ કર્મનો ઉદય છે, એટલે ઔદૈહિક ભાવ ક્યાં છે? બધે જ છે. પહેલાથી ચૌદમા સુધી ઔદૈહિક ભાવવાળા જીવો. હવે એનું કાઉન્ટિંગ કરીએ. ઔદૈહિક ભાવ અને ક્ષાયો શમિક ભાવ એ બેમાં ફરક શું? કાઉન્ટિંગમાં કયા જીવો એડ થયા? હરિયંત ભગવાન જે 13 અને 14માં ગુણસ્થાન વાળા હરિયંત ભગવાન ઔદૈહિક ભાવમાં વધારે એડ થયા, ખ્યાલ આવ્યો કે નહીં? તો ક્ષાયો શમિક ભાવવાળા ઓલરેડી અનંતાનંદ હતા જ, પણ એમાં બહુ ખાલી સંખ્યા જરાક જ આવી ગયા. કેમ કે હરિયંત ભગવાનની સંખ્યા કેટલી છે? થોડીક જ છે, માર્જિનલ. તો એ એમાં એડ થયા, એટલે પહેલા ઔક્ષમિક ભાવવાળા બહુ જ અલ્પ હતા, એના કરતા અનંત ગણા ક્ષાયિક ભાવ, એના કરતા અનંતાનંદ ગણા ક્ષાયોક્ષમિક ભાવ, ક્ષાયોક્ષમિક થી જસ્ટ થોડાક વધારે ઔદૈહિક ભાવવાળા જીવ. અને હવે છેલ્લું પારિણામિક ભાવ. પારિણામિક ભાવ કોને હોય છે? જે પણ જીવ છે એ બધા જ પારિણામિક ભાવ ધાર્યું છે, એટલે એમાં નિગોધના પણ આવી ગયા, સિદ્ધ ભગવાન પણ આવી ગયા, બધા જ આવી ગયા, ખ્યાલ આવે કે નહીં? એટલે ઔદૈહિક ભાવથી પણ અનંત સિદ્ધ ભગવાન એડ કરી દો, એટલા પારિણામિક ભાવવાળા જીવો થયા. તો પાંચ ભાવના સ્વામી કોણ કોણ, ખ્યાલ આવે? કયા કયા જીવને કયા કયા ભાવો જોવામાં આવે છે? જો આગળની નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. પાંચ ભાવનો કાળ, હવે જો સૌથી પહેલા એ જોઈ લઈએ, આ પાંચ ભાવમાંથી દ્રવ્ય રૂપ ભાવ કેટલા અને પર્યાય રૂપ ભાવ કેટલા? જે ચાર ભાવ છે આગળના એ તો ફક્ત પર્યાય રૂપ ભાવ છે, અને પારિણામિક ભાવમાં બે અંશ જોયા આપણે, એક દ્રવ્ય રૂપ એક પર્યાય રૂપ, બરાબર. તો જે પર્યાય રૂપ ભાવ છે એનો કાળ કેટલો? એસ સચ તો એક સમયની પર્યાય છે, એટલે સાદી શાંત, બરાબર. દરેક પર્યાય રૂપ ભાવ એક સમયના જ હોય છે. જો બે ત્રણ પાંચ સમય મળીને એક પર્યાય થાય એવું ક્યારે બને જ નહીં. એક પર્યાય કેટલી હોય? એક સમયની હોય. તેનો કાળ કેટલો? એક સમય જેટલો, બરાબર ને? એક સમયની પર્યાયનો કાળ કેટલો? એક સમય જેટલો. એક સમય જેટલો જ છે, એટલે સાદી શરૂઆત સહિત સહ આદિ, આદિ એટલે શરૂઆત, બરાબર. તો આદિ સહિત છે અને શાંત સહ અંત એટલે અંત સહિત છે. એક સમય કેવું છે કે એની શરૂઆત પણ થાય છે અને એનો અંત પણ થાય છે, બરાબર. શબ્દ સમજાય છે. અને જે અનાદિ લખ્યું હોય તો આદિ જ નથી, અનંત કીધું હોય તો અંત જ નથી. તો ચાલો હવે જોઈએ. હવે ઔક્ષમિક ભાવ, ઔક્ષમિક ભાવ જીવને અનાદિકાળથી છે? અનાદિકાળથી જ નથી. તો કેવો છે? નવો પ્રગટ કરેલો છે. અને કેટલો ટાઈમ રહે છે? અંતરમુહૂર્ત માટે જ રહે છે. એ અંતરમુહૂર્ત માટે છે તો ઔક્ષમિક સમ્યક તો અંતરમુહૂર્તનો, પણ એ ઔક્ષમિક ભાવ જોવા જઈએ તો એ એક એક સમયના કન્ટિન્યુઅસ ધારાવાહી અંતરમુહૂર્ત સુધી રહે છે, ખ્યાલ આવે? એટલે એક રીતે ઉપર છે તો સાદી શાંત લખ્યું છે, પણ હવે એનો કાળ જોઈએ તો ઔક્ષમિક ભાવનો કાળ કેટલો? અંતરમુહૂર્ત. ચલો હવે મારે તમને થોડું ડિટેલ પૂછું. તો એક બાજુ છે ઔક્ષમિક સમ્યક તો અને એક બાજુ છે ઔક્ષમિક ચારિત્ર, બરાબર. ઔક્ષમિક સમ્યક્ત્વનો કાળ કેટલો? અંતરમુહૂર્ત. ઔક્ષમિક ચારિત્રનો? અંતરમુહૂર્ત. આ બેમાંથી મોટું કયું? ફરીથી સવાલ બરાબર સાંભળો. એક બાજુ છે ઔક્ષમિક સમ્યક્ત્વ, જીવને ચોથા ગુણ સ્થાને થયું તો પહેલાથી ચોથે ગયા, અથવા પહેલાથી પાંચમે ગયા, અથવા પહેલાથી સાતમે ગયા, એ અંતર્મુહૂર્ત સુધી રહે છે, એના પછી ક્ષાયોક્ષમિક કે બીજામાં કન્વર્ટ થઈ જાય છે, બરાબર. અને એક બાજુ છે ઔક્ષમિક ચારિત્ર, એટલે જીવે શ્રેણી માંડી અગિયારમા ગુણસ્થાને પૂર્ણ ક્ષાયોક્ષમિક ચારિત્ર, ઔક્ષમિક ચારિત્ર એમને પ્રગટ થયું. પછી પાછા નીચે આવ્યા તો પાછા એ બીજા ક્ષાયોક્ષમિક ભાવમાં વયા ગયા. એટલે એક અગિયારમા ગુણસ્થાનનો કાળ કમ્પેર કરો, અને અહીંયા આ ઔક્ષમિક સમ્યક્ત્વનો કાળ કમ્પેર કરો, બે માંથી મોટું કર્યું. કેમ લોજિક તો જોઈએ ને, આ થોડી વાર ને આ વધારે વાર આન્સર બરાબર છે, પણ કેમ વિચાર કરો. વેરી ગુડ, વેરી ગુડ, કરેક્ટ. સી ઔક્ષમિક સમ્યક્ત્વના બે પ્રકાર ઇન્ટેન્શનલી મેં છોડી દીધું હતું. એક છે પ્રથમ ઓપ્શન અને એક છે દ્વિતીય ઓપ્શન. પ્રથમ ઓપ્શનમાં આપણે જોયું કે પહેલાથી ચોથે આવી જાય તો એનો કાળ અંતર્મુહૂર્ત છે. દ્વિતીય ઓપ્શનમાં એ છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઉપશમ સમ્યક્ત્વ ફરીથી પ્રગટ કરે, અને આખી શ્રેણી જાય ઉપર અને નીચે આવે પાછું છઠ્ઠા સાતમા સુધી, ત્યાં સુધી ઔક્ષમિક સમ્યક્ત્વ રહે છે. અને ચારિત્ર કેટલો વખત રહે? ફક્ત અગિયારમા ગુણસ્થાન. ખ્યાલ આવે છે કે નહીં? આમે છઠ્ઠા કરતા સાતમાનો કાળ ઓછો, સાતમા કરતા આઠમાનો, આઠમાંથી નવમાનો, નવમાંથી દસમાનો, દસથી અગિયાર, અગિયારથી બાર, આ બધાનો કાળ ઘટતો કાળ છે. ખ્યાલ આવે છે? એટલે ઔક્ષમિક ચારિત્રનો કાળ ઓછો, ઔક્ષમિક સમ્યક્ત્વનો કાળ વધારે. ચાલો આગળ વધીએ. શાયિક ભાવ, શાયિક ભાવનો કાળ જો એક પર્યાયથી જુઓ તો સાદી શાંત, એક પર્યાય જેટલો, એક સમય જેટલો. હવે પણ પરંપરાએ જોઈએ તો સાદી અનંત. એકવાર ક્ષાયિક ભાવ પ્રગટ થયો તો એનો ક્યારે નાશ થતો નથી. એટલે કે જીવને અને કર્મનો એકવાર નાશ થયો તો એ કર્મ પાછા ઉત્પન્ન થતા નથી. ખ્યાલ આવે? જે રીતના આપણે ખાણમાં સોનું હોય, એ સોનાને એકવાર છૂટું પાડી લીધું અને એનું બિસ્કિટ આદિ કે કંઈક બનાવી દીધું, હવે પાછું ખાણ જેવું ગંદુ થતું નથી. ખ્યાલ આવે છે? એવી જ રીતે જીવ એકવાર શુદ્ધ થઈ ગયો એ પાછો હવે અશુદ્ધ થતો નથી. જો એ તો થયો શાયિક, સમજો શાયિક લખ્યો કેવલ જ્ઞાન કેવલ દર્શન આદિનો કાળ. એક નીચે જો લખ્યું છે 33 સાગર પ્લસ કુછ કમ દો કોટી પૂર્વ, જેની આપણે પહેલા હમણાં વાત કરતા હતા, તે કોઈ જીવને શાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય તો કાં તો ચોથા ગુણસ્થાનમાં થઈ શકે, કાં પાંચમામાં થઈ શકે, કાં સાતમામાં થાય, બરાબર. અને આ શાયિક સમ્યક્ત્વ હંમેશા કેવળી ભગવાનના પાદમૂળમાં જ થાય, બરાબર. તો કાં તો એ જીવ મનુષ્ય જ હોવો જોઈએ તો જ એને શાયિક સમ્યક્ત્વ થાય. દેવોને થાય કે નહીં? આઈ એમ નોટ શ્યોર, એ જોવું પડશે, યાદ નથી. પણ હમણાંની કન્ડિશનમાં અમે બેસશે નહીં. સમજો કોઈ જીવ છે એને મેક્સિમમ શાયિક સમ્યક્ત્વમાં રહેવાનું છે. હવે શાયિક સમ્યક્ત્વનો એવો રૂલ છે ના, પણ શાયિક સમ્યક્ત્વ દેવ ગતિમાં થાય કે નહીં એ પ્રશ્ન છે. આઈ એમ નોટ શ્યોર, એ પૂછવું પડશે કોઈને. હમણાં જ હમણાંની આપણે વાત કરીએ, આપણે ઉત્કૃષ્ટ કાળ જોવો છે. સમજો દેવ ગતિમાં હોય અને શાયિક સમ્યક્ત્વ દ્રષ્ટિ હોય તો નેક્સ્ટ ભાવમાં આવીને મનુષ્યમાં મોક્ષે વ્યા જશે, તો એનો તો કાળ ઓછો થઈ ગયો. સમજો એની પહેલાના ભાવમાં મનુષ્ય હોય અને ત્યાં ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય તો ક્ષાયિક સમ્યક્ત્વ દ્રષ્ટિ મનુષ્ય, અને આ ભાવમાં જો મોક્ષે ન જાય તો ડેફિનેટલી દેવ જ થવું પડે. અને દેવોનું મેક્સિમમ આયુષ્ય લઈ લ્યો પાછું તો સર્વાર્થ સિદ્ધિવાળા દેવ થવું પડે. નરકમાં બી જઈ શકે ભાઈ દેવ, પણ શાયિક સમ્યક દ્રષ્ટિ જીવ જો નરકમાં જાય તો એ 84,000 વર્ષ સુધી જ જાય, પહેલી નરક સુધી જ જાય. તો મેક્સિમમ નું થયું ને, આપણે તો મેક્સિમમ જોવું છે ને. તો સમજો અહીંથી 33,000 સર્વાત સિદ્ધિમાં ગયા અને ત્યાંથી મનુષ્ય પર્યાય લઈને મોક્ષે જાય, તો જો આગળનું 1 કોટી પૂર્વ મનુષ્યનું મેક્સિમમ આયુષ્ય એક કોટી કુળો કર્મભૂમિના મનુષ્ય, પાછા ભોગભૂમિના મનુષ્યને ક્ષાયી સંવેગ તો પ્રગટ જ ન થાય અને મોક્ષે બી ન જાય, એટલે બે બાજુ નો ચાલે. તો આ બાજુએ કર્મભૂમિ જોઈએ, આ બાજુએ કર્મભૂમિ જોઈએ. તો આ બાજુ મેક્સિમમ એક કોટી પૂર્વ, આ બાજુ મેક્સિમમ એક કોટી પૂર્વ. તો બે કોટી પૂર્વ પ્લસ 33 સાગર માઇનસ પહેલાના ભાવનું 8 વર્ષ અને અમુક અંતર મુહૂર્ત. આ ભાવમાં તો કન્ટિન્યુઅસ ક્ષાયી સંવેગ છે, એટલે એ તો કાઉન્ટ ન થાય. ખ્યાલ આવે છે ને? આ ક્ષાયી સંવેગનો મેક્સિમમ કાળ આગળનો ભાવ. હા, પહેલા 1 કોટી પૂર્વ વાળાનું 8 વર્ષ પ્લસ અમુક અંતર મુહૂર્ત. એ 8 વર્ષ ગર્ભ સહિત ના, એટલે એઝ સચ એની આયુ 7 વર્ષ અને 3 મહિના પ્લસ આઈ થિંક 8 અંતર મુહૂર્ત જેવું કંઈક આવે છે કે એટલી વારમાં એ શ્રેણી ચડે અને સિદ્ધ દશા પ્રગટ કરે, ત્યાં સુધી ક્ષાયી ભાવ પ્રગટ કરે, એટલે અરિયંત અવસ્થા પ્રગટ કરે ત્યાં સુધી. બરાબર? એટલે કદાચ 6 અંતર મુહૂર્ત જોઈએ. ના ના, વિગ્રહ ગતિ નહીં આવે. એ 8 વર્ષ ના થાય એમની યોગ્યતા પાકે, એટલે સૌથી પહેલા એ ક્ષાયી સંવેગ તો પ્રગટ કરે. એટલી પણ નહીં જોઈએ ને, 6 અંતર મુહૂર્ત બી નહીં જોઈએ. સમજો કે યોગ્યતા પાકી, એમણે સૌથી પહેલા ઓપ્શનિક વાળા જ લઈએ ને, અઝ્યુમ કરીએ કે ક્ષાયોક્ષમિક વાળા છે ઓલરેડી, તો એ પણ નહીં જોઈએ. તેમને અનંતાનુબંધીની 20 સંયોજના અને ક્ષાયી સંવેગ 2 અંતર મુહૂર્ત જોઈએ. ખ્યાલ આવે છે? એટલે કુછ કમમાં 8-1 વર્ષનું ગણિત લઈ લો અને બાકીનો ટાઈમ એક શાહી સંદર્ભ મેક્સિમમ લઈએ છે. ખ્યાલ આવ્યો? પહેલાનું મનુષ્ય, દેવ અને પાછું મનુષ્ય. સમજાય? આપણે વાત એની કરીએ છીએ કે કોઈ પણ ભાવમાં મેક્સિમમ કાળ કેટલો જીવ રહી શકે, તો ક્ષાયી સંવેગમાં જીવ મેક્સિમમ કાળ કેટલો રહી શકે, તો આટલે 33 સાગર પ્લસ 2 કોટી પૂરું માઇનસ કુછ સમય. ચાલો આગળ. હવે ક્ષાયોક્ષમિક ભાવ. ક્ષાયોક્ષમિક ભાવ કોને છે? કે પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન વાળા જીવને છે. ક્ષાયોક્ષમિક જો પર્યાયના એંગલથી લઈએ તો એક સમયની પર્યાય, બરાબર? પણ જો પરંપરાએ લઈએ તો અનાદિકાળથી જીવને ક્ષાયોક્ષમ ભાવ છે. જ્યાં સુધી મોક્ષે ન જાય ત્યાં સુધી એ ક્ષાયોક્ષમિક ભાવમાં છે. જ્યાં સુધી ક્ષાયિક ભાવ ન થાય ત્યાં સુધી ક્ષાયોક્ષમિક ભાવમાં છે. તો અનાદિ સાત, જો ભવી જીવ લઈએ તો, ભવ્ય જીવ લઈએ તો ક્યારેક ને ક્યારેક તો મોક્ષ જશે, તો ત્યાં સુધીનો કાળ એ ક્ષાયોક્ષમિક. અને જો અભવી લઈએ તો અનાદિ અનંત, અનંતકાળ સુધી એ ક્ષાયોક્ષમિક ભાવમાં જ રહેશે. એ તો થઈ નોર્મલ જ્ઞાન દર્શન અને વીર્ય ગુણના નોર્મલ ક્ષાયોક્ષમિક ભાવની વાત. હવે મને કહો, જે ધર્મનો ક્ષાયોક્ષમિક ભાવ છે, એટલે શ્રદ્ધા અને ચારિત્રનો, એનો કાળ કેટલો? હા, જો સમ્યક દર્શન પ્રગટ થયું ત્યારથી એ ક્ષાયોક્ષમિક સમ્યકમાં ગયા, આગળ જઈને એમને ક્ષાયોક્ષમિક ચારિત્ર થશે અથવા સંયમા સંયમાની થશે. પણ હવે જ્યાં કેવળ લબ્ધિઓ પ્રગટ કરી ત્યાં એ પૂરું થઈ ગયું. ખ્યાલ આવે છે? કેવળ જ્ઞાન અને કેવળ સુખ, અનંત સુખ પ્રગટ કર્યું તે પૂરું થઈ ગયું. એટલે એ જેટલો પણ એમનો સાધક દશાનો કાળ છે એટલો કાળ એ જીવનો સાધી સાંત. ઔદૈક ભાવ, એક સમયની પર્યાય, એક સમયમાં. સેકન્ડ, જે ભવ્ય જીવ છે તો અનાદિ થી જ્યાં સુધી 14મા ગુણસ્થાનને પાર કરીને જતા નથી ત્યાં સુધી અનાદિ સાંત. અને અભવી જીવ લઈએ તો અનાદિ અનંત. પારિણામિક ભાવ, જો એ જે દ્રવ્ય રૂપ સ્વભાવ છે ને તે તો અનાદિ અનંત જ છે. એમાં તો એક સમયની પર્યાયનો એંગલ બી નથી, અનાદિ અનંત, ત્રિકાળી જ વસ્તુ છે તો અનાદિ અનંત છે. હવે આમાં જો વિશેષ લખ્યું છે કે ભવ્યત્વાદી જે ભાવ હોય, તો જીવ જયારે સંસારમાં છે ત્યારે એની એવી યોગ્યતા છે ભવ્યત્વ કે અભવ્યત્વ હોય. હવે સમજો, એ જીવે મોક્ષ પ્રાપ્ત કર્યું, સિદ્ધ થઈ ગયા, તો એ ભવ્યત્વ યોગ્યતાનો ફળ મળી ગયો, એટલે હજી હવે ભવી નહીં કહેવાય. સિદ્ધ ભગવાન ભવ્ય જીવનો કહેવાય, એમને ભવ્યત્વનું ફળ મળી ગયું છે એમ કહેવાય. તો એ અનાદિથી લઈને જ્યાં સુધી સિદ્ધ પર્યાય પ્રગટ ન થાય ત્યાં સુધી. પણ એ અગેન દેટ વોઝ અ પારિણામિક ભાવનો પર્યાય રૂપ ભાવ. આપણે પારિણામિક ભાવ એટલે મુખ્ય રૂપે તો જે ત્રિકાળ સ્વભાવ છે તો એ અનાદિ. એ રીતે જો આપણે પાંચ ભાવનો કાળ જોયો, કયા જીવને થાય છે, ક્યાં ક્યાં થાય છે એ જોયું, કાળ જોયું. હવે આપણે નેક્સ્ટ હજી જોઈએ, આમાં હેગ નહીં ઉપાધિ કયો. તો જો ભૈયા નેક્સ્ટ સ્લાઇડ લીજે. ઔદૈક ભાવ કયા કર્મની સામે છે? ઔક્ષમિક ભાવ, સોરી, ઔક્ષમિક ભાવ કયા કર્મની સામેનો ભાવ છે? મોહનીય કર્મની સામે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો ઉપશમ થઈને ઔક્ષમિક ભાવ પ્રગટ થાય છે. આ ભાવ પ્રગટ કરવો જોઈએ કે નહીં? આ ધર્મની શરૂઆત છે ને, એટલે કરવો જોઈએ. પણ આ ભાવમાં જ રહેવા લાયક નથી, એનાથી આગળ વધીને સિદ્ધ અવસ્થા પ્રગટ કરવા લાયક છે. એટલે એને કીધું એક દેશ ઉપાદે. ઉપાદેય એટલે શું? ઉપાદેય મતલબ કરને યોગ્ય, ઓર હેય, હેય મતલબ છોડને યોગ્ય, છોડને યોગ્ય. અને એક છે જ્ઞેય, જ્ઞેય એટલે જાણને યોગ, ખાલી જાણવાના, બરાબર. તો આ ઔક્ષમિક ભાવ કેવું છે? એક દેશ ઉપાદેય, એક એંગલથી પ્રગટ કરવા યોગ્ય છે, બરાબર. આગળ શાહીક ભાવ, તો ચાર ઘાતી કર્મનો ક્ષય થઈને ત્યાં ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે, એ પ્રગટ કરવા યોગ્ય છે કે નહીં? તો છે, ડેફિનેટલી પ્રગટ કરવા યોગ્ય છે. એ રૂપે રહેવા યોગ્ય છે કે નહીં? એ રૂપે રહેવા યોગ્ય પણ છે ને, પર્યાય નાખલથી તો એ રૂપે જ રહેવું છે. એટલે ત્યાં એક દેશનું કીધું, ત્યાં કીધું પ્રગટ કરને યોગ્ય ઉપાદેય, બરાબર. આગળ ક્ષાયોક્ષમિક ભાવ, પાછું ચાર ઘાતી કર્મના ક્ષયોક્ષમ થઈને ક્ષાયોક્ષમિક ભાવ પ્રગટ થાય છે, એ કેવું છે? જો જે નોર્મલ ક્ષાયોક્ષમિક ભાવ છે એ તો ન પ્રગટ કરવા યોગ્ય કે ન છોડવા યોગ્ય, એ તો જીવનો સંસારમાં એવો સ્વભાવ છે, એટલે ગિરે છે, એ ખાલી જાણવા યોગ્ય છે. પણ જે ધર્મનો ક્ષાયોક્ષમિક ભાવ છે એ પ્રગટ કરવા યોગ્ય છે, પણ એ રૂપે રહેવા યોગ્ય નથી, એ અલ્પદશા છે ને, એ રૂપે રહેવા યોગ્ય નથી. એટલે ત્યાં શું કીધું? એક દેશ ઉપાદે. આગળ ઔદૈક ભાવ, આઠેય કર્મના ઉદયમાં ઔદૈક ભાવ જીવને થાય છે, અને ખરેખર આ ઔદૈક ભાવને કારણે જ જીવને કર્મનો બંધ છે, અને એને જ કારણે જીવ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. એટલે એ ભાવ છોડવા લાયક છે, એટલે એને કહેવાય હે. અને પારિણામિક ભાવ, એ તો જો કર્મની ઉપાધિથી નિરપેક્ષ છે, એટલે ત્યાં કોઈ કર્મ તો નહીં આવે, અને એ તો જીવનો સ્વભાવ જ છે ને, એટલે જ્ઞેયને એ રૂપે તો રહેવા યોગ્ય જ છે. તો એ છે આશ્રય કરવા યોગ્ય. આપણે પહેલા જ વાત કરી ને કે આપણી દ્રષ્ટિ ક્યાં કરવાની છે, નજર ક્યાં નાખવાની છે, કે એ અંતર્મુખી જે એ જીવનો ત્રિકાળી સ્વભાવ છે એનો વિચાર ચિંતન મનન કરીને એમાં લીન થવા યોગ્ય છે. એટલે ક્યાં રહેવા યોગ્ય છે ખરેખર? તો પર્યાયના એંગલથી એમ કહીએ કે ભાઈ ક્ષાયિક ભાવમાં રહેવા યોગ્ય છે, પણ ખરેખર તો આ પારિણામિક ભાવમાં રહેવા યોગ્ય છે. ચલો આ આપણે જોયું. હવે એક છેલ્લો પોઈન્ટ આપણો રહી જાય છે. એક ભાઈ ઓર એક સ્લાઇડ લીજે. જો આ એક બીજો એક કર્મનું ટેબલ પણ બનાવ્યું છે, આ તમે વાંચજો તમારી રીતે કે કયા કર્મની સામે જીવને કયા કયા ભાવ થઈ શકે. આ સ્લાઇડ આપણે પાર્લા મંદિરની વેબસાઇટ પર અપલોડ કરેલી છે, ત્યાંથી તમે એને ડાઉનલોડ કરીને જોઈ શકો. નેક્સ્ટ સ્લાઇડ લીજે. છેલ્લો ટોપિક આ પાંચ ભાવને સમજવાના લાભ શું, અને સમજીને શું ફાયદો. જે સૌથી પહેલું તો કે જીવના જ ભાવ છે ને, આ બધા મારા પોતાના ભાવ છે, તો મારા ભાવ કઈ રીતે કામ કરે છે પહેલા એ તો સમજવું જોઈશે ને, તો જ આપણે આપણા સુખની વાત કરી શકીએ, બરાબર. તો સૌથી પહેલું તો એ છે કે જીવના પોતાના ભાવ છે એટલે જાણવા યોગ્ય છે. હવે એક એક ભાવનું ક્લાસિફિકેશન લઈએ. ઔક્ષમિક ભાવને જાણીને શું ફાયદો? સૌથી પહેલા તો ખબર પડી કે આ ઔક્ષમિક ભાવથી ધર્મની શરૂઆત થાય. આ પોતાના આત્મામાં લીન થતા આ ટેમ્પરરી જે આત્માનો અનુભવ થયો એને ઔક્ષમિક ભાવ કહેવાય છે. તો એ તો કરવા યોગ્ય છે, એનાથી ધર્મની શરૂઆત થાય છે. અને કેવી રીતના થાય છે? તો જો આપણે આગળ વાત કરી કે પારિણામિક ભાવ કે આશ્રય સે વિકાર દૂર હોને સે વો શરૂ હોતા હૈ. બરાબર. આ થઈ ઔક્ષમિક ભાવ. સેકન્ડ, ક્ષાયિક ભાવને જાણીને શું ફાયદો? આપણે સાત તત્વોમાં જોઈએ ને, હા, કે મોક્ષ તત્વને જાણીને શું ફાયદો? ક્યાં જવું છે તો જાણવું પડશે ને, કે કેવું પદ પ્રાપ્ત કરવું છે એને જાણ્યા વગર એફર્ટ શું કરશો? બરાબર. તો કેવા ભાવ પ્રગટ કરવા છે, ક્યાં કેવું આપણને સુખ મળશે એનો પણ કંઈક તો ઇમેજિનેશન, કંઈક અંદાજ તો હોવો જોશે ને. એટલે સૌથી પહેલા કે ક્ષાયિક ભાવ એ આપણું લક્ષ્ય છે, બરાબર, એ આપણું ધ્યેય છે, એ આપણે પ્રગટ કરવું છે. એને ક્ષાયિક ભાવ આપણને બતાવે છે કે પુરુષાર્થ કરને સે વિકાર દૂર હો સકતા હૈ, એક બાર વિકાર નષ્ટ હોને સે પુનઃ નહીં હોતા, સ્વભાવ બનાવે. આપણે વાત કહી ગયા, બરાબર. મુખ્ય રૂપે તો એ ક્ષાયિક ભાવ આવો હોય, એ અરિયન ભગવાનના પ્રતિમાના દર્શન કરીને આપણને થાય ને કે જો મારે આવું બનવું છે. તો એ ક્ષાયિક ભાવનું પ્રયોજન જ એ છે કે આપણને ફાઇનલ ગોલ આપણને બતાવે છે. આગળ જો ક્ષાયોક્ષમિક ભાવ. ક્ષાયોક્ષમિક ભાવથી શું ખબર પડી? આ તો વાંચશું, પણ ખરેખર જો જીવને ક્ષાયોક્ષમિક ભાવ ક્યારથી છે? અનાધિકાળથી છે. એટલે ગમે તે પરિસ્થિતિમાં જીવ સુકામ ન હોય, એ જીવનો એ સ્વભાવનો અંશનો ક્યારે નાશ થતો જ નથી. ખ્યાલ આવે? એક ઇન્દ્રિય હોય, બે ઇન્દ્રિય હોય, નિગોદમાં હોય, તો પણ એ સ્વભાવનો અંશ હંમેશા થોડો તો ઉઘાડ હોય જ છે, એનો ક્યારે પૂર્ણ નાશ થતો જ નથી. તો હવે આપણને ટેન્શન દૂર થઈ ગયું ને કે જીવનો નાશ થઈ જશે. બધા સાત પ્રકારના ભયો હોય ને, એમાં એક મરણનો ભય હોય. આજે જે મેજોરિટી જીવો જે ધર્મ નથી જાણતા, એને મરણનો ભય શું કામ છે? કેમકે પોતાની સત્તાનો જ નાશ થતો હોય ને એવું લાગે છે. ખ્યાલ આવે છે? હવે જે આપણે જીવ અનાદિ અનંત છે એમ જાણતા થયા, હવે સમજો કે મારું મૃત્યુ આવવાનું હોય 5 મિનિટ પછી, તો એટલું તો આપણને ટેન્શન ઓછું થઈ ગયું ને. ક્યારે મૃત્યુ એટલે કઈ મારો નાશ નથી થઈ ગયો, હા, આ શરીર છોડીને બીજે જશે, ઇટ્સ ઓકે. એટલું આપણને અંદરથી આમ એક બળ મળે છે. તો ક્ષાયોક્ષમિક ભાવને જાણીને મેઇન તો આ ફાયદો છે, ક્યારે મારા અંશનો ક્યારે નાશ જ નથી થવાનો. બરાબર. જો આમાંથી વાંચ્યું, કિસી ભી દશા મેં સ્વભાવ કી વ્યક્તતા કા પૂર્ણતઃ અભાવ નહીં હોતા. એ છે ને કે ક્યારે જરાક તો ઉઘાડ હોય જ છે. અનાદિ સે વિકાર હોને પર ભી જીવ જડ નહીં હોતા. જીવ હંમેશા જીવ જ રહે છે. આજ જાણીને કેટલી મોટી વાત સિદ્ધ થઈ ગઈ કે મારો ક્યારે નાશ થતો જ નથી. ખ્યાલ આવે? એટલે મને કોઈ કઈ નુકસાન કરી શકે એવું જ નથી. આપણને આમ કેટલી નિર્ભરતા આવી ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો આગળ. ફોર્થ, ઔદયિક ભાવ. વે નેક્સ્ટ લાઈન. ઔદયિક ભાવથી ખબર પડી કે આજે ઔદયિક ભાવ જે થાય છે એ ખરેખર મારા દોષ છે, અને એ કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશન હોય એમાં એ પ્રકારના ભાવ થઈ જાય તો એને જ કારણે મને સંસાર પ્રાપ્ત થાય. તમે નોટિસ કરજો, આપણા ઘરમાં કે ઓફિસ આદિમાં પણ ઝઘડા શું કામ થાય? કે કંઈક બોલાઈ ગયું આપણાથી, અરે તું આમ કેવી રીતના બોલ્યો, તારે આ વાક્ય નહોતું બોલવું જોતું, આપણે એમ પકડીને બેસીએ ને. પણ એ જે બોલવા માટેનું જે વાક્ય છે એ કાંઈ ઘણીવાર ઇન્ટેન્શનથી ન નીકળ્યું હોય એ તો બોલાઈ જાય. ખ્યાલ આવે છે ને? ઘણીવાર એવા પરિણામ થઈ જાય છે અને એ જીવથી રોકી શકાતા નથી. એ જીવના વિભાવ ભાવ છે, એ પ્રકારના ભાવ થઈ જાય છે. એટલે ઔદયિક ભાવ આપણને શું બતાવે છે? કે જીવ આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે ને, તો એ પોતાના જ દોષને કારણે કરી રહ્યો છે. એ ઔદયિક ભાવ આપણને બતાવે. કોઈ બીજું આપણને કંઈ પ્રોબ્લેમ કરાવતું જ નથી. કોઈ બીજાને કારણે જીવ દુઃખી છે જ નહીં, જીવ પોતાને જ કારણે દુઃખી છે. જો વિકલ્પ અને ઔદયિક ભાવમાં શું ફરક? વિકલ્પ શબ્દ છે ને બે એંગલથી યુઝ થાય છે. એક જ્ઞાનના વિકલ્પ હોય, એક ચારિત્રના વિકલ્પ હોય. જ્ઞાનના વિકલ્પ એટલે તો એનાલાઇઝ કરવું, એના ભેદ પ્રભેદ જાણીને સમજવું, એને કહેવાય જ્ઞાનના વિકલ્પ. જ્ઞાનના વિકલ્પ તો નિર્દોષ વસ્તુ છે, એ એનાલિસિસ છે, એ તો તત્વ વિચાર છે, એ તો કરવા યોગ્ય છે. હા, અને ઇવન નોર્મલ બહારની વસ્તુઓમાં પણ આપણે એનાલાઇઝ કરીએ ને, અહીંયા આ ગાડી છે, અહીંયા આ ગાડી છે, મારી આમથી નીકળશે કે નહીં, આને જ્ઞાનના વિકલ્પ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એક છે ચારિત્રના વિકલ્પ, એટલે કે આપણને કોઈ પણ પદાર્થને જોઈને અંદરથી ફિલિંગ્સ ઉત્પન્ન થયા, અરે બહુ સરસ છે, અને બહુ ખરાબ છે. એ રાગ દ્વેષના ભાવ જે થાય છે ને, એ ચારિત્રના વિકલ્પ છે. એ ચારિત્રના વિકલ્પ જે થયા રાગ દ્વેષ આદિ ભાવ, એ અદૈહિક ભાવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, તો રાગાદિ ભાવ મેરી સત્તા મેં હુએ હૈ લેકિન કર્મ સાપે છે, મેરા સ્વભાવ નહીં. આપણે જીવને છે ને પોતાની જાતને માફ કરતા શીખવું પડશે. શું કહી ગયો વિચાર કરજો. કોઈ આપણે અમુક ભાવ કરીએ અને પછી આપણે જ એના માટે રિપેન્ટ કરતા રહીએ અંદર અંદર, અને એ રિપેન્ટ કરવામાં એનો જ વિચાર કર્યા કરે. ઇન અ વે સો વી આર વેસ્ટિંગ અવર આપણું જ્ઞાન અને બીજા કર્મ આવા બાંધીએ છીએ. જુદું આવા ભાવ થઈ ગયા ને, ઇટ્સ ઓકે. પર્યાયમાં મારો સ્વભાવ નથી એમ કરીને યુ મૂવ ઓન, એ અવૈધ ભાવને જાણીને ફાયદો છે. ખ્યાલ આવે? મનનું કામ છે જો, મનનું શું કામ છે એ ક્વેશ્ચન છે. મનનું કામ છે સાચા ખોટાનો નિર્ણય કરવો. એક વિવેક, તો એક છે દ્રવ્યમન જે ફિઝિકલ ઇન્દ્રિય છે, જેવી રીતે આંખ છે એવી રીતે છે, અને એક છે ભાવમન. તો જેવી રીતે આંખથી જાણવાનું કાર્ય થાય છે, તો જે દેખાય છે એમાં જે જ્ઞાન મેળવે એ ભાવ ચક્ષુ ઇન્દ્રિય જ્ઞાન છે, બરાબર. એવી રીતના જે સાચા ખોટાનો નિર્ણય થયો એ ભાવ મન જ્ઞાન છે. હા, તો સંસારી વસ્તુઓમાં પણ જે નોર્મલ સમજો કે સમજો મને ખૂબ બીમાર છું, તાવ આવ્યો, તો ત્યાં નિર્ણય છે ને કે આ તાવ કોને કારણે આવ્યો. આ તો હવે આ સમજો એસીમાં બેસું કે આવી રીતના કંઈક આઈસ્ક્રીમ ખાવ મારા માટે સારું કે નહીં, આવો જે નિર્ણય કોન્સ્ટન્ટ ચાલે છે કે નહીં જીવન, તો એ નિર્ણય કરનાર કોણ? એ નિર્ણય કરનાર એ મન છે. ખ્યાલ આવે કે નહીં? હવે એ જ વસ્તુ આપણે ધાર્મિક ક્ષેત્રમાં યુઝ કરીએ તત્વ વિચાર આદિ કરીને, તો એ મન એ આપણને ધર્મ પ્રાપ્ત કરવામાં પણ નિમિત્ત છે. બોલો. બુદ્ધિ, જો બુદ્ધિ, બુદ્ધિ છે ને એ કોમન શબ્દ છે, એ ધાર્મિક શબ્દ નથી. બુદ્ધિની અંદર બે વસ્તુ આવી ગઈ, એક છે જ્ઞાન, જ્ઞાનનું લબ્ધિ જ્ઞાન. જ્ઞાનમાં બે પ્રકાર, એક ઉપયોગ જ્ઞાન અને એક લબ્ધિ જ્ઞાન. લબ્ધિ જ્ઞાન એટલે આપણું ક્ષયક્ષમ, આપણી તાકાત, બરાબર. લબ્ધિ જ્ઞાનમાં જે પડેલું છે એનું, અને ઉપયોગ જ્ઞાનમાં આ ભાવ ઇન્દ્રિયનું જ્ઞાન, એનો વિવેકથી નિર્ણય કરો. એ બધું મળીને બુદ્ધિ થાય છે, દેટ ઇઝ ઇન્ટેલિજન્સ, બરાબર. બધું મળીને આ બુદ્ધિ ઇન્ટેલિજન્સ આ બધા શબ્દો થાય છે. પણ દરેક વસ્તુનું પોતપોતાનું ફંક્શન છે, એનું શું કાર્ય છે એ સમજવું જરૂરી છે, બરાબર. ચલો, આપણે બહુ ઓવર ટાઈમ થઈ ગયો, એક છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ. પારિણામિક ભાવનો શું ફાયદો? પારિણામિક ભાવથી ખ્યાલ આવ્યો કે અરે હું જીવ છું. સૌથી પહેલા તે ખબર પડી કે નહીં? પારિણામિક ભાવથી ખબર પડી ને હું જીવ છું, નહીં તો મને એમ જ લાગતું હું શરીર છું, અને એને જ કારણે તો હું સંસારમાં ભટકતો હતો. હવે પારિણામિક ભાવથી ખબર પડી કે અરે હું જીવ છું અને મારી સત્તા ત્રિકાળ. જેવો અર્યન ભગવાનનો આત્મા છે એવો જ મારો આત્મા છે, આ ખબર કેવી રીતના પડી? પારિણામિક ભાવથી ખબર પડી. ખ્યાલ આવે ને? એવી પારિણામિક ભાવ પર નજર કરી, જો આને નજર કરી કહેવાય કે જેવા અર્યન ભગવાન છે ને એવો હું છું, આવો વિચાર કર્યો કે કોના આધારે કર્યો? પારિણામિક ભાવના આધારે. તો એવી મારી સત્તા છે આવો વિચાર કરવો, એવા વિચારોમાં રહેવું, તો શુભ ભાવ તો ઓટોમેટિકલી થાય છે, કરવા જ નથી પડતા. પણ એનાથી વધીને શુદ્ધ ભાવમાં જીવ જોડાય છે, આખું નિર્ભર થઈને નિર્ભરતા આવતી હે. જ્યારે પણ જીવને આપણે જે નોર્મલ આપણી લાઈફમાં કોઈ ટેન્શન આદિના ભાવો તો રાખવાનો કંઈ પર્પઝ જ નથી, કેમ કે હું તો જીવ છું ને, તો એ હંમેશા એ જ વિચાર કરવાનો કે હું જીવ છું, ત્રિકાળી છું, મને ક્યાં કંઈ થયું જ છે, એટલે બધા ટેન્શન દૂર. ખ્યાલ આવે ને? એ લૌકિક જીવનમાં પણ આ પારિણામિક ભાવને જાણીને શું ફાયદો? કે આપણું બધું સ્ટ્રેસ, બધું ટેન્શન દૂર થઈ જાય. જોબ આદિમાં બહુ પ્રેશર હોય, હા, બિઝનેસમાં બહુ પ્રેશર છે, ઠીક છે, તો પર્યાયની અવસ્થા, હું તો જીવ છું ને, મને ક્યાં કહી રહ્યું છું, એમ કરીને પોતાને એનાથી જુદો પાડી દેવો. એક મારી જીવની જે સત્તા છે પર્યાય, ચાલો, વર્તમાન અવસ્થામાં, અને એક મારી ત્રિકાળી અવસ્થા છે સમજો ખૂબ પ્રેશર આવ્યું મારા પર ફાઇનાન્શિયલ, તો એ પર્યાયમાં થયું કે દ્રવ્યમાં? પર્યાય. અચ્છા, હવે સમજો કે મેં કંઈક ફ્રોડ કે ડિફોલ્ટ કરી નાખ્યું, તો પર્યાયમાં થયું કે દ્રવ્યમાં? હવે સમજો મને જેલમાં નાખી દીધું, તો પર્યાયમાં કે દ્રવ્યમાં? સમજો જેલમાં મને બહુ દુઃખ થયા, તો પર્યાયમાં કે દ્રવ્યમાં? દ્રવ્યમાં તો ક્યારે કંઈ થયું જ નથી. એટલે જો પોતાને ત્યાં દ્રવ્ય સત્તા ઉપર મૂકી દે કે હું તો આ ત્રિકાળી સત્તા છું, તો જાણે આ બધું તો મારામાં થતું જ નથી, એ તો કોઈ અન્ય પદાર્થમાં થઈ રહ્યું છે. એમ જીવ ફક્ત જ્ઞાતા દ્રષ્ટા રહે છે. આ જ્ઞાની જીવોની આવી પરિણતિ છે. ખ્યાલ આવે ને, રામચંદ્રજી લક્ષ્મણને લઈને ફરે છે ને, તો ખરેખર પોતે લઈને ફરતા જ નથી, પોતે તો દ્રવ્યમાં ઉભા છે, એમની પર્યાયમાં આ બધું ચાલુ છે. ખ્યાલ આવે છે કે જ્ઞાની જીવોની અંતર પરિણતિનો વિચાર કરીએ ને તો સમ્યક દર્શન પ્રગટ થાય છે. ચાલો, આ રીતે આપણે પાંચ ભાવનો ટોપિક પૂરો થયો. નેક્સ્ટ ક્લાસથી આપણે ઉપયોગની ચર્ચા પાછું રિપીટ કરું. ચોક્કસ. ચાલો, નેક્સ્ટ સન્ડે આપણે પાછું પાંચ ભાવનો થોડો ભાવ રિપીટ કરશું, પછી આપણે આગળ ઉપયોગમાં. ચોક્કસ. ચાલો, જીનવાણી સુધી. હે જનવાણી ભારતી, તોહી જપો દિનરે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે, જાવાણી કે જ્ઞાન તે સુજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુમકો. બોલો જનવાણી માતનો, અનંત અનંત સિદ્ધ પરમેશ્વરી ભગવાનનો, આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, વિષમમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.